આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, એપ્સિલોન, ઝેટા, ઇટા, થીટા, યોટા, કાપા, લામ્બડા, મી, ની, ક્સી, ઓમિક્રોન, પી, રો, સિગ્મા, ταφ, ύψιλον, φι, χι, ψι, ωμέγα.
આ હતા અક્ષરો ગ્રીક વર્ણમાળામાંથી જે પ્રચલિત બન્યા જ્યારેથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આવા શબ્દોનો વપરાશ કોવિડના પ્રકારોની ઓળખ માટે કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં આવો જ એક શબ્દ પ્રચલિત બન્યો છે, ઓમિક્રોન. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિયેસસએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે બીજા કોઈ કોવિડના પ્રકાર કરતાં ઓમિક્રોન સૌથી ઝડપથી પ્રસરી રહ્યો છે. એમને ચિંતા છે કે લોકો ઓમિક્રોનને સહજતાથી લે છે. અત્યાર સુધી આપણે સમજી ચૂક્યા છીએ કે ઓમિક્રોનને આપણે આપણા જોખમે મૂલ્યાંકિત કરી રહ્યા છીએ.
ઓમિક્રોન ઇઝ સ્પ્રેડિંગ એટ અ રેટ વી હેવ નોટ સીન વિથ એની પ્રીવિયસ વેરિયન્ટ. વી આર કન્સર્ન્ડ ધેટ પીપલ આર ડિસમિસિંગ ઓમિક્રોન એઝ માઇલ્ડ. શ્યોરલી વી હેવ લર્ન બાય નાઉ ધેટ વી અંડરએસ્ટિમેટ ધીસ વાયરસ એટ અવર પેરિલ.
વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ હવે 7 જેટલા પ્રકારો છે જે વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન અથવા વેરિયન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ છે. વેરિયન્ટ્સ ઓફ કન્સર્નના પ્રકારોમાં સમાવેશ થાય છે આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અને ઓમિક્રોનનો, જ્યારે વેરિયન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટના પ્રકારો છે લેમ્થા અને મી. પ્રાચીન ઇતિહાસના પ્રાધ્યાપક ઇએન વર્થિંગ્ટન કહે છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવિડના પ્રકારોને ગ્રીક શબ્દોથી ઓળખાવવાના બે કારણો છે. સૌ પ્રથમ કારણ છે કે ગણિત અને વિજ્ઞાનમાં ગ્રીક અક્ષરો વાપરવાની જૂની પ્રથા છે. પ્રાચીન ગ્રીક લોકોએ ગણિત અને વિજ્ઞાનમાં મહારત હાંસિલ કરી હતી અને એથી સ્વાભાવિક છે કે એમની પાસે એ વ્યક્ત કરવા કે લખવા ગ્રીક ભાષા જ હતી. તેઓ જ્યારે ગણિતના સિદ્ધાંતો બનાવી રહ્યા હતા ત્યારે પાઈ, સિગ્મા અને આલ્ફા જેવા શબ્દોનો ઉપયોગ કરતા જે આજે પણ ગણિતમાં પ્રચલિત છે. આમ સદીઓ પહેલા આ પરંપરા શરૂ થઈ હતી જે અત્યાર સુધી ચાલતી આવી રહી છે.
First of all, there's the tradition of using Greek letters in math and science throughout the ages. The ancient Greeks pioneered advances in maths and science, and of course they only had their own Greek letters to draw on. So when they were coming up with mathematical theories, they would use letters like pi and sigma. And alpha, which of course we use in math today. And so there was a tradition established over the ages and it just continued. It continued throughout history and down to today.
પ્રાધ્યાપક વર્થિંગ્ટન કહે છે કે બીજું કારણ એ છે કે કોવિડના આ પ્રકારોને દેશોના નામ આપવાનું ટાળવામાં આવી રહ્યું છે. જે તે દેશમાં ઉદ્ભવેલા કોવિડ પ્રકારને એ દેશ સાથે સંકળાવતા એ દેશની અવહેલના થઈ શકે છે. આપણે વિચારી શકીએ છીએ કે જો ચીનનું કોવિડ કે બ્રાઝિલનું કોવિડ જેવા શબ્દોનો ઉપયોગ થાય તો સ્વાભાવિક રીતે એ દેશો તરફ રોષની લાગણીઓ જન્મી શકે છે, જેથી ગ્રીક ભાષાના ઉપયોગ દ્વારા એ કોવિડના પ્રકારના ઉદ્ભવ સ્થળોનો ઉલ્લેખ ટાળી શકાય છે અને એ ગાણિતિક અને વૈજ્ઞાનિક પ્રથાને પણ ચાલુ રાખે છે અને એ સરળ પણ છે. કોવિડના પ્રકારોની આખી શૃંખલામાં જે અંકો અને વર્ણમાળાઓનો ઉપયોગ થયો છે એનાથી વૈજ્ઞાનિકો અને એવા લોકો જેમને એ વિષયોની જાણકારી છે તેઓ એનાથી પરિચિત છે.
I mean, if you can imagine everybody suddenly talking about the about COVID China or COVID Brazil or COVID wherever, you can't help but automatically think badly of that particular place, that particular country. So by using Greek letters, it sort of anesthetizes where COVID variants develop, and it's also continuing with a a scientific and mathematical tradition. And it's also easier. If you look at what the actual strand of COVID is called, it's a whole list of letters and numbers that really only scientists and people like that understand.
Prachin Greek Varnamala, Ishu Christ Pahlani, Atmi ke Naumi Sadima Banihati, Je Phoenician Mulaksharo par Adharithati, Jema Pahli Vakat, Vyanjan ane Swar mate, Chinho, Aksharono Upyog, Karayo Hato. એ જ સમય દરમિયાન પ્રાચીન ગ્રીક લોકોએ ગણિત અને વિજ્ઞાનમાં પ્રગતિ કરી જેમાં ગ્રીક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રાધ્યાપક એલેક્ઝાન્ડ્રા માર્ટિનક યુનિવર્સિટી ઓફ સિડની ખાતે એપિડેમિયોલોજી એટલે રોગચાળાના વિશેષક છે. તેઓ કહે છે કે કોવિડના વિવિધ પ્રકારો માટે વિવિધ વૈજ્ઞાનિક નામો છે, જેમ કે ભારતમાં ઉદ્ભવેલ પ્રકારનું વૈજ્ઞાનિક નામ છે B.1.617.2, પણ એ ગ્રીક ભાષાનો ચોથો શબ્દ ડેલ્ટા તરીકે ઓળખાય છે. પ્રાધ્યાપક માર્ટિનક કહે છે કે સ્પષ્ટ સંદેશા વ્યવહાર માટે સરળ શબ્દોનો પ્રયોગ વૈશ્વિક આરોગ્ય અધિકારીઓ માટે અનિવાર્ય હતો. તેઓ કહે છે કે લોકો માટે જટિલ વૈજ્ઞાનિક શબ્દોનો પ્રયોગ કઠિન બની શકે છે, પણ એ સાથે પડકાર પણ હતા કે કોઈ દેશ, વ્યક્તિ કે જગ્યાના નામોને બદનામ ન થવા દેવા.
Hard for the public to communicate using those more complex scientific names. So we try and use something that's a bit more simple. But then, of course, there's always the challenge of not wanting to pick anyone's particular name or a name of a location so as not to stigmatize any particular country, city or otherwise.
Pradyapak Martinak kahe che ke COVID na ghana bija prakaro che jemnu namkaran nathi thayu. Jo darek prakarne naam apvama aave to tuk samay maj આપણી પાસે શબ્દો ખૂટી જશે, જેથી કરી દરેક નવા વેરિયન્ટ ઓફ કન્સર્ન કે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ગ્રીક શબ્દોથી ઓળખવામાં આવ્યા છે. આ એવા પ્રકારો છે જેની સંક્રમિત કરવાની ક્ષમતા વધુ હોઈ શકે કે જેમની અસર વધુ જોખમી હોઈ શકે અને પ્રતિકારક ક્ષમતા પણ વધુ હોઈ શકે, જેનો અર્થ છે કે એમના પર રસીની અસર પણ નહીં થાય. અમુક જ શબ્દો પ્રચલિત બનવાનું કારણ આપતા પ્રાધ્યાપક માર્ટિનક કહે છે કે એનો હેતુ માત્ર ગૂંચવણને ટાળવા માટે છે. તેઓ કહે છે કે ગ્રીક નામ આપતી વખતે પણ અમુક શબ્દો જે ચક્રવાત માટે વપરાયા હોય કે કોઈ વ્યક્તિ કે સમુદાય સાથે સંકળાયેલા હોય કે એમના જેવા લાગતા હોય તો એવા શબ્દોને કોવિડના પ્રકારોની નામાવલીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. દાખલા તરીકે સી કે કી કોઈ ચીની વ્યક્તિની અટક હોઈ શકે જેથી એને ઉપયોગમાં નથી લેવાયો. બીજા શબ્દો જે વર્ણમાળાની વચમાં આવે છે, જેમ કે ઝેટા, એટા, થેટા અને જે આખરે આવે છે પાય, ચાય, સાય જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
My understanding is that's quite a common last name for people who may be from China. And so that wasn't felt to be as clear as it could be, and it could stigmatize also some people. And other Greek letters, for instance, in naming storms, haven't been used in the past because they can sound quite similar, and so therefore they also can cause confusion. So there's a few right in the middle, and then at the end, so zeta, eta, theta, and then there's the phi, chi, psi at the very end. And so they often are skipped when Greek alphabet is used for naming.
Greek વર્ણમાળામાં 24 અક્ષરો છે, અને પ્રશ્ન ઉદ્ભવે કે કોવિડના વધતા પ્રકારો સાથે જો બધા અક્ષરો ખૂટી જાય તો શું? પ્રાધ્યાપક માર્ટિનક કહે છે કે પહેલા તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગ્રીક દેવી દેવતાઓના નામો વાપરવાનું વિચાર્યું હતું, પણ પછી એ વિચાર માંડી વળ્યો, કેમ કે ઝિયસ, પોસાઈડેન, આર્ટેમિસ, એથના અને એફ્રોડાઇટી જેવા નામો સામાન્ય રીતે ઉચ્ચારણ કરવા ઘણા લોકો માટે જટિલ બની શકે છે. તેઓ કહે છે કે કદાચ આકાશના તારાઓના નામોને વપરાશમાં લેવામાં આવી શકે છે, એમાંથી પણ કેટલાક નામો કે નક્ષત્રોના નામો વાપરવામાં નહીં આવે, જેમ કે કેન્સર, જે સ્વાભાવિક રીતે લોકોને વિમાસણમાં મૂકી શકે છે.
What do we do when the Greek letters, the Greek alphabet runs out? And I understand the WHO is thinking, looking towards star names, and they look like they will be a good a good second list, so to speak. There will be some that won't be able to be used. For instance, there's a star or a constellation called Cancer, which obviously would cause great confusion. So I don't think we'll be using that to name the next variant, but star names may very well be what we use next.
વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના દેશો અને સંચાર માધ્યમોને ગ્રીક નામો વાપરવા પ્રોત્સાહિત કરે છે, પણ જણાવે છે કે આ નામો કોઈ મહત્વની વૈજ્ઞાનિક માહિતી સાથે સંકળાયેલા નથી. અહેવાલ પેગી જિયા કુમેલોસ દ્વારા પ્રસ્તુત કરતા આનંદ બિરાઈ, SBS ગુજરાતી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.